ಸೋಪಂಚಮುಕಾರು ಸವಪಣಾಸನೋ ಮಂಗಲ ನಂಚ ಸವೇಸಿ ಪರಮಂ ಹವೈ ಮಂಗಲಂ ಓಕಾರಂ ಬಿಂದು ಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ವ್ಯಾಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಅಜ್ಞಾನದಿನಿರಾಂಧನ ಜ್ಞಾನಾಂಜನ
આપણી આંખોમાં જ્ઞાનનું અંજન કર્યું છે, આપણી આંખોને ઉગાડી છે.
સોરી, વોલ્યુમ જરા વધારજો, વોલ્યુમ નથી આવતો.
આપણું અંધકાર જેમને દૂર કર્યું છે, આપણા જ્ઞાનમાં જેમને સમ્યક જ્ઞાનનું અંજન કર્યું છે, અને એ રીતે સમ્યક જ્ઞાનનો પ્રકાશ આપણા જીવનમાં જેમને પાથર્યો છે, મનની આંખોને જેમને ખોલી છે, એવા ગુરુજનોને, એવા જ્ઞાની પુરુષોને પ્રણામ કરીને આપણે આપણા સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. શ્રવણ ભગવાન મહાવીર નો છેલ્લો ઉપદેશ, એમના છેલ્લા ઉપદેશ તરીકે જે સંકલન થયું છે, એની અંદર ઘણી બધી મહત્વની વાતો આપણને આપણા જીવનમાં, રોજબરોજના જીવનમાં, આપણા ધર્મમય જીવનમાં, સાધનાના જીવનમાં, રિચ્યુઅલ્સના જીવનમાં, જે કોઈ આસ્પેક્ટથી આપણે જોઈએ, આપણને એમાંથી મેસેજ મળી શકે, આપણને એમાંથી માર્ગદર્શન મળી શકે. આજે આપણે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની જે આખી એક બહુ સરસ પ્રોસેસ બતાવવામાં આવેલી છે, ઘણા ગ્રંથોમાં છે, જુદી જુદી રીતે એનું વિવેચન થયું છે, પણ આ સૂત્રની અંદર અહીંયા આગળ ભગવાનને પૂછવામાં આવે છે કે પ્રભુ, આના દ્વારા આ રીતે માણસ પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, કોઈ સાધક આ રીતે સાધના કરે તો એ શું પ્રાપ્ત કરે છે? તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા અને આજે આપણે એક પછી એક ગ્રુપની અંદર સમજવાની કોશિશ કરશું. સૌથી પહેલા તો વાચના. વાચના એટલે વચન. વાચના શબ્દ સાધુઓની પરંપરામાં, ખાસ કરીને મૂર્તિપૂજક દેરાવાસી પરંપરામાં વાચના શબ્દ બહુ જ જાણીતો છે, પ્રચલિત છે. સાધુ ભગવંતો સાથે જે લોકો સંકળાયેલા છે, મોટાભાગે સાધુ ભગવંતો જ્યારે એમના શિષ્યોને ભણાવે, આગમ વિગેરે ભણાવે, ત્યારે આ વાચના શબ્દનો પ્રયોગ થતો હોય છે. સાનેપાસી પરંપરામાં વાચણી શબ્દનો પણ પ્રયોગ થતો હોય છે. વાચના જે છે, વચન, આ વચન પરથી શબ્દ આવ્યો છે. આપણને કંઈ પણ આપણે વાંચીએ છીએ કે કંઈ પણ આપણે સાંભળીએ છીએ તો એ કોઈનું કહેલું છે. કોઈનું કહેલું છે એટલે વચન વાચામાંથી ઉદ્ભવેલું છે. વાચા એટલે વાણી, અને વાણી એ તમામ જ્ઞાનનું મૂળ છે. વાણી બધાની પાસે છે, અભિવ્યક્તિ બધાની પાસે ન હોય, પણ વાણી જે છે એક યા બીજી રીતે બધાની પાસે પોતાના ભાવોને વ્યક્ત કરવા માટેનું એક સાધન, જ્ઞાનની સાથે વાણી શબ્દ જોડાયેલો છે અને વાક પરથી આ વાણી શબ્દ આવ્યો છે, એના પરથી વચન થયું. જ્યારે આપણે કંઈક કહીએ છીએ ત્યારે એ વચન બને છે. તો વચન એટલે કોઈના વચનો આપણે ગ્રહણ કરીએ, શાંતિથી સાંભળીએ, કોઈ બોલતું હોય આપણે સાંભળીએ, એની અવધારણા કરીએ. આ બધું વાંચના. આપણે જે વાંચીએ છીએ એટલે ગુજરાતી ભાષાની અંદર વાંચન શબ્દ છે, હિન્દીમાં વાંચન શબ્દ છે, પણ આ બધાનો સંબંધ અલ્ટિમેટલી વચન સાથે છે. તો વચન કોના હોય, કોના વચન આપણને સ્પર્શે છે, કોના વચન આપણા હૃદય સુધી પહોંચે છે? જ્ઞાની પુરુષોના વચનો, કારણ કે એ વચનોની અંદર સત્ય રહેલું છે. ક્યારેક વચનમાં સામાન્ય વ્યક્તિ અસત્યનો પ્રયોગ કરે, અસત્ય વચનો હોય, એટલે આપણે અસત્ય વચન બોલવું નહીં આવો એક શબ્દ પ્રયોગ કરીએ છીએ, પણ અસત્ય વચનની અસર બહુ ઊંડે સુધી થતી નથી, લોંગ લાસ્ટિંગ હોતી નથી. પણ જે વચનની અંદર સત્ય રહેલું હોય છે, અનુભૂત સત્ય, માત્ર પોથી પંડિત નહીં, જેમણે સત્યનો અનુભવ કર્યો છે પોતાના જીવનમાં, જેઓ સત્યને જીવ્યા છે, અલ્ટિમેટલી જ્ઞાન જે છે એ જીવવા માટે હોય છે. અને આપણા જ્ઞાની પુરુષો પોતાના જીવનમાં પહેલા એ જીવ્યા, પહેલા પોતે એમને એક્સપેરિમેન્ટ કર્યા, પ્રયોગો કર્યા, પછી આપણી આગળ એ જ્ઞાન એમને મૂક્યું. એટલા માટે એ જ્ઞાની પુરુષોના વચનો આજે હજારો વર્ષો વીતી ગયા, સેંકડો વર્ષો વીતી ગયા, વર્ષો વીતી ગયા, તે છતાં પણ એ જ્ઞાની પુરુષોના વચનો આજે પણ આપણને સ્પર્શે છે. અને એ મૂળભૂત વચનોને લઈને વિદ્વાનો, વર્તમાનના જ્ઞાની પુરુષો એની જુદી જુદી રીતે વ્યાખ્યા પણ કરે છે, પણ મૂળ શોધ જે છે એ અનુભૂતિમાંથી આવેલું છે. કદાચ હું તમને જે આ વચનો કહું છું, પ્રભુના વચનો, મારી અનુભૂતિ એમાં ન હોય, હું તો એક કેરિયર છું, કુરિયર છું, જે તમારા સુધી એ પહોંચાડું છું. એટલે જરૂરી નથી કે મારા શબ્દોની 100% તમને અસર થાય, પણ આ શબ્દો એની અંદર રહેલો મેસેજ એ પ્રભુનો છે. એટલે જો આપણે મેસેજના ઉપર આપણી જાતને કેન્દ્રિત કરીએ, મેસેજના ઉપર કોન્સન્ટ્રેટ થઈએ, તો ચોક્કસ એ શબ્દોમાં રહેલી ઉર્જા, દરેક શબ્દમાં એક ઉર્જા હોય છે, દરેક શબ્દમાં વાઇબ્રેશન્સ હોય છે, એ આપણને સ્પર્શે છે. એટલે જ્યારે આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, વચનોને ગ્રહણ કરીએ છીએ, ને એટલા જ માટે શ્રીમદની વાણીમાં પણ વચનો જે વિતરાગના પરમ શાંત રસે ઔષધ જે ભવ રોગનું કાયરને પ્રતિકૂળ. કેવો સરસ એક ઊંડાણ વાળો મેસેજ આપણને આપ્યો. વિતરાગના વચનો, પરમ શાંતિ ક્યાંય પણ પ્રાપ્ત થાય તો એ વિતરાગના વચનોમાંથી જ. એટલે પ્રભુના વચનો સાંભળીએ ત્યારે એ ભાવ સાથે આપણે સાંભળવાના છે કે મારે મારા મનને શાંત કરવું છે, મારે મારા વ્યક્તિત્વની અંદર જોડાઈ ગયેલી અશાંતિ, વ્યક્તિત્વમાં ભળી ગયેલી અશાંતિ, અજંપો, બેચેની, એને દૂર કરવું છે. એટલે આ વચન ઉપર જ્યારે આપણે મનથી જોડાઈએ, માત્ર આપણે કાંતિ સાંભળીએ એમ, આ વચનો બે રીતે આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ. એક કાન દ્વારા એ વચનો આપણી બુદ્ધિ સુધી પહોંચે છે, એટલે આપણી બુદ્ધિ માઇન્ડ સુધી પહોંચે છે, બુદ્ધિ એક્ટિવ થાય છે, આપણું લોજિક એક્ટિવ થાય છે, આપણું રેશનલ કેપેસિટી એક્ટિવ થાય છે. એટલે આપણે એને એક જુદા એંગલથી આપણી બુદ્ધિમાં ઉતારવાની કોશિશ કરીએ છીએ. અને બીજી બાજુ જ્યારે આપણે શબ્દો ઉપર અટકતા નથી અને શબ્દોમાં રહેલો ભાવ, એ શબ્દોમાં રહેલો મેસેજ, એ શબ્દોમાં રહેલો સંદેશ એને રિસીવ કરીએ છીએ ત્યારે એ શબ્દો આપણા હૃદય સુધી પહોંચે છે. પછી શબ્દોનો મિનિંગ, અર્થ એ ગૌણ થઈ જાય છે અને એ શબ્દોની અંદર રહેલી ઉર્જા એ ડાયરેક્ટ આપણા હૃદય સુધી પહોંચે છે અને જે વાત હૃદય સુધી પહોંચે એ લોંગ લાસ્ટિંગ બને, ચિરસ્થાયી બને. માત્ર બુદ્ધિ સુધી પહોંચેલી વાત, કારણ કે બુદ્ધિની સાથે સ્મૃતિનો સંબંધ છે, રિમેમ્બરન્સનો સંબંધ છે, મેમરી પાવરનો સંબંધ છે, ભૂલી પણ જવાય. અને બુદ્ધિ તો હંમેશા બુદ્ધિ તર્કાનુસારીની, બુદ્ધિ લોજિકની પાછળ જાય છે. લોજિક ન હોય તો બુદ્ધિનો કોઈ અર્થ નથી. એટલે બુદ્ધિ જેવો આપણે બુદ્ધિનો પ્રયોગ કરીએ છીએ તરત જ આપણે આપણું લોજિક જે છે એક્ટિવ થઈ જાય છે. અને લોજિક જ્યાં એક્ટિવ થયું, બની શકે તમે કન્વિન્સ થઈ પણ જાઓ અને કન્વિન્સ ન પણ થાઓ, કારણ કે લોજિકની એક પરંપરા છે, તર્કની એક પરંપરા છે. એટલે આનંદગંજી મહારાજ જેવાએ પણ કહેવું પડ્યું, તર્ક વિચારે હો વાદ પરંપરા, પારણ પહોંચે રે કોઈ. તર્કનો આશ્રય લીધો એટલે વાદ આવવાનો, વિવાદ આવવાનો, બધું જ આવવાનું એની અંદર. એટલે જે વચનો આપણને શાંત કરવા જોઈએ, જે વચનોમાંથી આપણે શાંતિ મેળવવાની છે, એ જ વચનો આપણી અશાંતિનું મૂળ બની જાય. એ વચનોના આધારે જ આપણે આર્ગ્યુમેન્ટ કરીએ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરીએ અને એમાં આપણા આગ્રહને ભેળવી દઈએ. પ્રભુના વચનો તો નિર્ભેળ છે, પ્રભુના વચનની સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ. એ કવિએ જુદા સંદર્ભમાં વાત કરી છે પણ અહીંયા બહુ જ પ્રસ્તુત બેસે છે. સાજને ઝંકારવાની વેળ છે, સૂરની સાથે શબ્દનો મેળ છે, આપણી વચ્ચે બીજું કશું નથી, એક નાતો છે અને નિર્ભેળ છે. એને તો એ માનવીય પ્રેમના સંદર્ભમાં વાત કરી, પણ આ વાતને પ્રભુના વચનોના કોન્ટેક્સમાં આપણે જોઈએ તો પ્રભુના વચનોની સાથે આપણો સંબંધ શું, આપણો સંપર્ક શું. પ્રભુના વચનની સાથેનો આપણો સંપર્ક આપણને સાંત્વના આપનારું, આશ્વાસન આપનારું, એટલે એ સંપર્ક સંતર્પક બનતો બનવો જોઈએ. આપણું હૃદય ભરાય, હૃદય છલકાય. આનાથી શું થશે કે જે જૂના આપણા સંસ્કારો, અહીંયા સંસ્કાર એટલે થોડીક એવી આદતો, થોડાક એવા આપણા આગ્રહો જેની સાથે નેગેટિવિટી જોડાયેલી હોય, એટલે આપણે કુશબ્દ કુસંસ્કારો, એનો વિલય થાય, એ શાંત થાય, ઓછા થાય, એટલે પ્રભુના શાસનના માટે સમંતભદ્ર જેવા કવિ જેવા મહાન આચાર્ય ભગવંતે કુવાસના પાશ વિનાશનાય નમોસ્તુ તસ્મૈ જિન શાસનાય, આવો હૃદયનો એક અહોભાવ વ્યક્ત કર્યો છે. કુવાસના, ખોટા જે આગ્રહો છે, દુરાગ્રહો છે અને જેનાથી મન ભરાઈ ગયું છે, એને જે દૂર કરે છે, રિમૂવ કરે છે, એવા જીન શાસનને હું નમસ્કાર કરું છું. ભગવાનના શાસનનો સૌથી મોટો આપણા ઉપર જો કોઈ ઉપકાર હોય તો આ ઉપકાર છે. એટલે આ વાચના દ્વારા, પણ વાચના એટલે જ્યારે આપણે સાંભળીએ ત્યારે માત્ર આપણે સાંભળીએ, એને હૃદય સુધી પહોંચવા દઈએ, એનાથી જ્ઞાનની આશાતના નહીં થાય. આશાતના શબ્દની વ્યાખ્યા આપણે કરી હતી કે આપણું જ્ઞાન અને દર્શન, આપણી સમજણ અને આપણી શ્રદ્ધા એ જેનાથી ડિસ્ટર્બ થાય એને આશાતના કહેવાય. હવે જયારે અહોભાવપૂર્વક આપણે પ્રભુના વચનો સાંભળીએ છીએ ત્યારે માત્ર સાંભળીએ, આપણે એને ગ્રહણ કરીએ, રિસીવ કરીએ, તો શું અમારે તર્ક કરવાનો જ નહીં? બાબા વાક્યમ પ્રમાણમની જેમ બધું સ્વીકારી લેવાનું, હા એ હા કરવાની, તો પછી માઇન્ડફુલનેસની જરૂર નથી, માઇન્ડની જરૂર નથી, કાન સાંભળે છે. એટલે એક શાયરે કહ્યું, ખુદા જાણે હમ કહાં, કાન હાજિર હૈ, તમે બોલો કાનમાં પહોંચશે, અમે અહીંયા નથી. તો એવું જો થશે, એવું જો કરશું તો જ્ઞાન પ્રાપ્ત થશે, નહીં થાય. પણ જ્ઞાની પુરુષોનો આશય જે છે, જો જ્ઞાની પુરુષોના વચનો જ્યારે પણ આપણે વાંચીએ સાંભળીએ ત્યારે પહેલા તો એ આપણે મનોરંજન માટે સાંભળતા નથી, એ ટાઈમપાસ કરવાનું સાધન નથી. એટલે હૃદયમાં એક અહોભાવ, હૃદયમાં એક ભક્તિનો ભાવ અને અહોભાવ પૂર્વક આપણે સાંભળવું જોઈએ. આજે આ એક બહુ જ મોટી સમસ્યા આપણા બધાની સામે છે. ટેકનોલોજીનું જે આવિષ્કાર, ડેવલપમેન્ટ જે થયું છે, એનાથી ઘણું બધું સુલભ થઈ ગયું, સરળ થઈ ગયું, ઇઝીલી અવેલેબલ થઈ ગયું. પણ ક્યાંક રિસ્પેક્ટની સેન્સ જે છે એ જતી રહી. આપણે યાદ કરીએ, જ્યારે આપણે ગુરુજનોની સમક્ષ બેસીને પ્રવચન સાંભળતા હોઈએ તો આપણો વિનય, આપણી બોડી લેંગ્વેજ, હવે આજે આપણે મોબાઈલ ઉપર, આઈપેડ ઉપર, કમ્પ્યુટર ઉપર, બધા સાધનો ઉપર જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણી એકાગ્રતા, નો ડાઉટ અત્યારે વર્તમાન પરિસ્થિતિ જેવી છે, સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ થઈને જ કરવું પડે આપણે જે કંઈ કરીએ તે. કારણ કે આપણા જ્ઞાની પુરુષોએ લોક વિરુદ્ધ કરવાની ના પાડી છે. જયવિરાય સૂત્રની અંદર લોક વિરુદ્ધ ચાહો, મારે લોક વિરુદ્ધનો ત્યાગ કરવું પ્રભુ, એવી મારા ઉપર કૃપા કરો, મને એવું વરદાન આપો. લોક વિરુદ્ધ એટલે સમાજની અંદર જે પ્રસ્થાપિત મૂલ્યો છે, સમાજના જે પ્રસ્થાપિત વેલ્યુઝ છે, એના અગેન્સ્ટમાં મારાથી મારે કશું કરવાનું નથી. કારણ કે લોક ખલુ આધાર, આ લોક જે છે, સમાજ જે છે, એ જ ધર્મનો આધાર છે. એટલે અત્યારે વર્તમાન જે પરિસ્થિતિ છે એની અંદર આ બધા સાધનોનો આપણે ઉપયોગ કરવો પડે છે. અને એના દ્વારા પણ આપણને પ્રભુની વાણી, પ્રભુના વચનો, શબ્દો આપણા સુધી પહોંચે છે. પણ જેટલો બને એટલો એમાં વિવેક આપણે રાખીએ, જેટલો બને એટલો વિનયભાવ આપણે રાખીએ, તો જ આ શબ્દો આપણા હૃદય સુધી પહોંચશે, નહીતર કાન સુધી પહોંચશે. બહુ તો બુદ્ધિ, લોજિક એક્ટિવ થઈ જશે, અને જ્યાં લોજિક એક્ટિવ થયું ત્યાં કમ્પેરિઝન આવશે. અને કમ્પેરિઝન કર્યું અને જો એ કમ્પેરિઝનમાં બુદ્ધિ અટવાઈ ગઈ તો સત્ય દૂર રહી જશે. અને પછી એક વાદ વિવાદ, આર્ગ્યુમેન્ટ, સામે વ્યક્તિ જે છે એને કહે, એ જે કહે છે, નાની પુરુષો કહે છે, એને સમજવાની કોશિશ કરીએ, ગ્રહણ કરીએ, પહેલા તો રિસીવ કરીએ. આ તો આવે એ પહેલા જ આપણે રેઝિસ્ટન્સ ઉભું કરી દઈએ છીએ તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. તો શું અમારે તર્ક કરવો જ નહીં? કરવો. એટલે વાંચના પછી અહીંયા જે છે, વાંચના દ્વારા તમે આ વાંચના શેના માટે આપે છે જ્ઞાની પુરુષો? શાના માટે આ વચન? તીર્થંકર ભગવંતો તો જે છે એ સર્વજ્ઞ બની ગયા છે, પૂર્ણ જ્ઞાની બની ગયા છે, વિતરાગ થઈ ગયા છે. એમને જે મેળવવાનું છે મેળવી જ લીધું છે. તો એ ધર્મતીર્થની સ્થાપના સેના માટે કરે? એક તો સત્યનો પ્રવાહ અનઇન્ટરપ્ટેડ કન્ટિન્યુ રહેવો જોઈએ. એટલા માટે એ જયારે કહેતા હોય ત્યારે કહેતા જ હોય છે કે જે અનંત તીર્થંકરોએ કહ્યું છે એ હું કહું છું. એટલે પ્રવાહને આગળ વધારવાનો છે, પાસ ઓન કરવાનું છે. એટલે એની એક અવિચ્છિન્નતા જે છે એ જળવાઈ રહે. ક્યાંય પણ શ્રુતનો વારસો, જ્ઞાનનો વારસો ઇન્ટરપ્ટ ન થાય, એના માટે આ વાચના, વચનો, ભગવાનની દેશના, અને પછી ગણગરો અને મહાન આચાર્યો દ્વારા એને ગ્રંથસ્થ કરવાનું, સૂત્રોની અંદર નિબદ્ધ કરવાનું, એની એક પરંપરા ચાલી. અને આ જ એક માધ્યમ છે કે જે તમારું ચરમ સાધ્ય છે, અલ્ટિમેટ તમારો ગોલ છે, અલ્ટિમેટ જે તમારે પ્રાપ્ત કરવું છે એ વચન દ્વારા, વાણી દ્વારા, જ્ઞાન દ્વારા અને પ્રભુના વચનોને આત્મસાત કરવા દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીએ. કારણ કે ઔષધ છે ભવરોગનું, આ જન્મ, આ જીવન દુઃખથી ઘેરાયેલું છે, જીવનમાં દુઃખો હોવા એ નવાઈની વસ્તુ નથી, દુઃખો ન હોય તો નવાઈ લાગે, પ્રોબ્લેમ્સ હોવા નવાઈની વસ્તુ નથી. એટલે પ્રભુના વચનો આ જે સંસાર સંસારથી જેમાં આપણે વહી રહ્યા છીએ, ચાલી રહ્યા છીએ, આ સંસરણ આ પરિભ્રમણ અટકે, આ રોગ દૂર થાય, ને એના માટે સજગતા અવેરનેસ, આ જ પ્રભુના વચનોને જ્યારે ગ્રહણ કરીએ ત્યારે બને એટલા આપણે અહોભાવ સાથે સાંભળીએ, હૃદય સુધી પહોંચવા દઈએ, તો એના દ્વારા જે આપણો અલ્ટિમેટ ગોલ જે છે, અલ્ટિમેટ ગોલ છે મુક્ત થવાનો. મુક્તિ મોક્ષ એક જિયોગ્રાફિકલ લોકેશન તરીકે આપણે એને સ્વીકારીએ જોઈએ એ જુદી વસ્તુ છે, એ આપણો અલ્ટિમેટ ગોલ છે. ઇમિડિયેટ અચીવમેન્ટ શું? અત્યારે આપણે પ્રભુની વાણી દ્વારા, પ્રભુના વચનો દ્વારા, સ્વાધ્યાય દ્વારા શું પ્રાપ્ત કરી શકીએ? અત્યારે મુક્ત થઈ શકીએ, થઈ શકીએ. એ મુક્તિ કઈ? આગ્રહોમાંથી મુક્તિ, આપણી પ્રેજ્યુડિસમાંથી મુક્તિ, મનની અંદર જે ખરાબ વિચારોનો સંગ્રહ કરેલો છે, માન્યતાઓનો સંગ્રહ કરેલો છે, એનાથી મુક્ત થતા જઈએ, આપણી આદતોથી મુક્ત થતા જઈએ. સૌથી વધારે મોટું બંધન આગ્રહોનું બંધન છે. ક્યારેક શાંતિથી વિચારજો, કપડાનો પરિગ્રહ લાગે છે, પૈસાનો પરિગ્રહ લાગે છે, વસ્તુઓનો પરિગ્રહ લાગે છે, ક્યારેક વિચારોનો પરિગ્રહ લાગ્યો? કેટલા બધા વિચારો, કેટલા બધા તર્ક, પ્રતિતર્ક, કુતર્ક અંદરમાં ભરીને બેઠા છે, એનો પરિગ્રહ ઓછો કરવાનું મન થાય છે? એ પરિગ્રહ જો ઓછો નહીં થાય, અને પરિગ્રહના માટે યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે, પરિગ્રહ ગ્રહ કોયમ વિડંબિત જગત ત્રય. લોકો જે લોકો એસ્ટ્રોલોજીમાં માને છે, એ લોકો જાત જાતના ગ્રહોને માને છે, જાત જાતના ગ્રહોની અસરને માને છે, એના ઉપાયો શોધી કાઢે છે, એના ઉપાયો કરે છે, કારણ કે ગ્રહો એમને પીડા આપે છે એવું એમની માન્યતા છે. યશો વિજયજી મહારાજ કહે છે કે એ બધા ગ્રહોની વાત તો ઠીક છે, સૌથી મોટો ગ્રહ છે આ પરિગ્રહ, એને તો બધાને પ્રભાવિત કર્યા છે. જે આકાશમાં આકાશના પ્લેનેટ્સને માને કે ના માને, એ ગ્રહોને માને કે ના માને, પણ એ પણ વ્યક્તિ પરિગ્રહનો શિકાર તો બને જ છે. એટલે પરિગ્રહ, વિચારોનો પરિગ્રહ, આ પ્રભુના વચનો, એનાથી આપણા કુતર્કો દૂર થાય, રોંગ આર્ગ્યુમેન્ટ દૂર થાય. તો શું અમારે ચૂપચાપ સાંભળી લેવાનું? હવે ચૂપચાપ સાંભળશું, વિચાર જ નહીં કરીએ તો અમને તો સાંભળતા સાંભળતા ઊંઘ આવી જશે. અને ઘણા લોકોના માટે પ્રવચનો જે છે એ બહુ સરસ ઊંઘ આપવાની દવાનું કામ કરતા હોય છે, બીજે ક્યારે ઊંઘ ના આવે, પણ આવું કંઈક સંભળાતું હોય, કારણ કે 100% પ્રેઝન્ટ હોતા નથી ત્યાં આગળ. અને કદાચ ઊંઘ જોઈતી હોય કોઈને, ઊંઘ આવતી ન હોય તો વાંધો નહીં, એ સાંભળીને પણ ઊંઘ આવતી હોય તો એટલી શાતા તો એને મળે છે, ટેમ્પરરી બજે ફિઝિકલ સાતા મળે એને. એ પણ વચનોનો પ્રભાવ જ આપણે ગણવો જોઈએ, એ રીતે પ્રભાવને ગ્રહણ કરે છે. નહીં તમે વિચારો, પ્રશ્ન કરો, પણ પહેલા સાંભળો, વાચના પછી પૃચ્છના પછી તમે પૂછો. સાંભળ્યા વગર હજુ તો પેલો સામે વ્યક્તિ વાક્ય પૂરું કરે છે, પહેલા તો આપણે જે છે એની અંદર કૂદી પડીએ, એને રોકીએ, એને ક્રોસ કરીએ. એટલે વાચના પછી પૃચ્છના કહ્યું છે, પૂછવાનું તો છે જ, પ્રશ્નો તો ઉઠવા જ જોઈએ, પ્રશ્નો તો જાગવા જ જોઈએ. વાંચ્યા પછી એ વચનો ગ્રહણ કર્યા, પહેલા ગ્રહણ કરી લો, ગ્રહણ કર્યું એટલે આ સત્ય છે પ્રભુના વચનો. સત્યમાં પ્રશ્નો પેદા થશે તો સમાધાન મળશે, અસત્યમાં પ્રશ્નો પેદા કર્યા તો એ તો એન્ડલેસ લોજિકની પ્રોસેસ થતી જશે, બુદ્ધિ આગળ વધ્યા જ કરશે, કોઈ નિર્ણય નહીં થાય, તત્વનો ક્યાંય આપણે પહોંચી નહીં શકીએ. રીઝન જરૂરી છે, રીઝનિંગ કેપેસિટી ખીલવવી જરૂરી છે, રીઝનિંગ એટીટ્યુડ જરૂરી છે. પણ આપણે બીજું બધું જ ગુમાવી બેસીએ ને માત્ર આપણી પાસે આપણું રીઝન રહે. એક્સેપ્ટ રીઝન, ઇફ વી લોસ એવરીથિંગ તો શું થશે? આટલી હદે જો બુદ્ધિને આપણે રીઝનિંગની અંદર ગૂંચવી નાખશું તો તત્વની અનુભૂતિ, સત્વની અનુભૂતિ અને સત્યની અનુભૂતિ કેવી રીતે આપણે કરશું? એટલે વાંચના પછી જે પ્રશ્ન જાગે તમે પૂછો. પ્રશ્નો પૂછવાથી વાંચના પછી પૂછના છે, પૂછવાની ના તો પાડી જ નથી. કારણ કે પૂછવું એ જિજ્ઞાસામાંથી પેદા થાય છે અને જિજ્ઞાસાને તો જ્ઞાનની જનની કહી છે. જ્યારે વાંચના પછી પૃચ્છના આવે છે એટલો સહજ રીતે વિનયભાવ વાંચનાના સમયની અંદર જ વિનયભાવ કેળવાઈ ગયો હોય, નમ્રતાનો ભાવ કેળવાઈ ગયેલો હોય, સમજવા માટેની તત્પરતા એક કમિટેડનેસ એ આપણે અંદરમાં ડેવલપ કરીએ છીએ. અને પૂછવાથી સૂત્ર અને અર્થ, એટલે આપણી પરંપરાના સંદર્ભમાં વાત કરું છું કે આપણું જ્ઞાન જે છે એ સૂત્રાત્મક છે, અર્થમય છે, અને સૂત્ર અને અર્થ બંને દ્વારા એ અભિવ્યક્ત થાય છે. પરમાત્મા એટલે તીર્થંકર પરમાત્મા તો માત્ર અર્થ આપે છે. અથમ ભાષઈ અરહા, ગણધરો એને સૂત્ર રૂપે ગૂંથે છે અને પછીના આચાર્ય ભગવંતો જયારે એક્સપ્લેન કરે છે ત્યારે એ સૂત્ર પણ આપણને કહે છે અને એનો અર્થ પણ બતાડે છે. એટલે સૂત્ર, અર્થ અને તમે અતિચાર વિગેરેની અંદર એક શબ્દ સાંભળ્યો હશે, બોલ્યા હશો તદુભય. તદુભય એટલે સૂત્ર અને અર્થ બંનેનું કોમ્બિનેશન, એની સ્પષ્ટતા થાય છે. અને એમ કરતા કરતા આપણા ડાઉટ્સ જે છે એ ક્લિયર થાય છે. વિપરીત માન્યતાઓ જે હતી, જુદી માન્યતાઓ હતી, ખોટી માન્યતાઓ હતી, એ માન્યતાઓ રિમૂવ થાય છે. અને મોહનીય કર્મ જે છે ઓછો થાય છે. ખાસ કરીને મિથ્યાત્વ મોહની જે મૂળતા, મોહનીય કર્મનું એક પાસું છે મૂળતા અને મોહનીય કર્મનું એક પાસું છે આસક્તિ. મૂળતા ઓછી થશે તો આસક્તિ ચોક્કસ ઓછી થશે, પણ પહેલા મૂળતા ઓછી થવી જોઈએ. એ આ પ્રશ્ન દ્વારા, પૂછવા દ્વારા, જિજ્ઞાસા વ્યક્ત કરવા દ્વારા મૂળતા ઓછી થાય છે. પ્રશ્ન કર્યો, જવાબ મળ્યો, એને પરાવર્તના. પરાવર્તના એટલે અંદરમાં ને અંદરમાં તમે એને રૂમિનેટ કરો, વાગોળો. ગુજરાતી ભાષામાં શબ્દ છે વાગોળવો. તમે ક્યારેક કોઈ પાંજરાપોળમાં ગયા હો અને પશુઓને ઘાસ ખાતા જોયા હોય, તમે પશુઓને ઘાસ ખવડાવી હોય અને પછી વોચ કરજો, એ ઘાસ ખાધા પછી પશુ મોઢામાં એ ઘાસને વાગોળે છે. આપણે જેમ જમ્યા પછી આ વસ્તુ કેવી હતી, એનો ટેસ્ટ કેવો હતો, જીભ ઉપર પદાર્થ નથી, પદાર્થ પેટમાં જતો રહ્યો છે, પણ આપણે રસને વાગોળીએ છીએ અને આપણી સ્મૃતિની અંદર એને લઈએ છીએ. તો પરાવર્તના એટલે સાંભળેલા વચનો, આપણા પ્રશ્નોના જે જવાબ મળ્યા એને આપણે વાગોળીએ. વાગોળવાથી જે આપણે સાંભળ્યું છે એ સ્ટ્રોંગ બનશે, એ પુષ્ટ બનશે, એન્ડરીચ બનશે. જુદા જુદા આસ્પેક્ટ, પ્રશ્નો દ્વારા તમને જુદા જુદા આસ્પેક્ટ સમજાવવામાં આવશે પ્રશ્નોના જવાબ દ્વારા. અને કદાચ કોઈ વાત ભૂલાઈ ગઈ હોય તો એ વાગોળવાથી યાદ આવી જશે. એટલે તમે જુઓ, જમ્યા પછી જ્યારે આપણે ટેસ્ટને અંદરમાં અનુભવતા હોઈએ ત્યારે કોઈ બી કારણસર અચાનક જીભના ઉપર એક તીખાસનો ટેસ્ટ આવી જાય છે. વાગોળવામાં એ પણ થાય, એટલે વાગોળશું એટલે પ્રશ્નો પેદા બી થશે, ફરી પાછું એનું સમાધાન કરવાનું, ફરી પાછી ગુરુદેવની આગળ, ગુરુજનોની આગળ રજૂઆત કરવાની, એમાં કશો વાંધો જ નથી. પણ પરાવર્તના દ્વારા આપણું જ્ઞાન જે છે એ દ્રઢ બને છે. પરાવર્તનને આપણે જે છે ને ટ્રેડિશનલ ભાષામાં સૂત્રનો પાઠ યાદ રાખવો એટલે રોજ પાઠ કરવું, એનું રોજ એનું રટન કરવું. રિસાઇટેશન જેને આપણે કહીએ, રિસાઇટેશન કરવાથી એ સૂત્ર એ આપણને યાદ રહે છે, મેમરાઇઝ થાય છે. જ્ઞાનને મેમરાઇઝ કરવું પણ જરૂરી છે. તો માત્ર મેમરાઇઝ કરીએ આપણે, સાંભળીએ, વાત સાંભળી, મનના કબાટની અંદર મૂકી દઈએ અને બુદ્ધિનું લોક લગાડી દઈએ એના ઉપર, તો ચાલે નહીં. અનુપ્રેક્ષા, તમારે એ વાતના ઉપર તમારું પોતાનું થિંકિંગ, તમારું પોતાનું ચિંતન, જેટલી તમારી ક્ષમતા હોય, જેટલી તમારી કેપેસિટી હોય, એટલે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા. પ્રેક્ષા એટલે જોવું. આ અહીંયા આંખોથી જોવું એ તો એક પ્રારંભિક ભૂમિકા. પછી મનની આંખોથી જોવું એટલે વિચારવું, એને પણ આપણે જોવું કહીએ છીએ. એટલે ઘણી વખતે આપણે એવું કહેતા હોઈએ, જોઈ વિચારીને કરવું. આ શબ્દ પ્રયોગ ગુજરાતીમાં કરાય છે. મનની આંખોથી એટલે પ્રેક્ષા એટલે તમે અંદરમાં જુઓ અને વિચારો કે આ વાત, આને એની અંદર બીજું કોઈ સત્ય રહેલું છે, બીજો કોઈ આસ્પેક્ટ જે મને ન સમજી, હું ન સમજી શક્યો હોઉં. આ બધું ચિંતન દ્વારા, થિંકિંગ દ્વારા, એના પર જ્યારે આપણે રિફ્લેક્શન કરીએ છીએ, આપણું પોતાનું ચિંતન, વ્યક્તિગત ચિંતન કરી શકાય. ભગવાનની વાણીને સ્વીકારીને, સત્યને સ્વીકારીને, એ સત્યને જુદી જુદી રીતે સમજવાની કોશિશ ચોક્કસ કરી શકાય અને કરવી જ જોઈએ. તો જ આ અનુપ્રેક્ષા આપણી થાય. અને અનુપ્રેક્ષા જુઓ, જ્યારે જ્યારે આપણે અનુપ્રેક્ષા કરીએ છીએ, સત્યને વાગોળીએ છીએ, સત્યને વિચારીએ છીએ, ત્યારે આપણે એના મય બની જઈએ છીએ. તમને ખબર છે, જ્યારે આપણે કોઈ પણ સત્યનો વિચાર કરીએ ત્યારે કર્મની નિર્જરાની એક પરંપરા ચાલુ થઈ જાય છે. એટલે અનુપ્રેક્ષાનો સૌથી મોટો રોલ એ છે કે એ જ્ઞાનાવરણ કર્મની નિર્જરા કરાવે છે. જ્ઞાનના ઉપર જે આવરણ છે એ આવરણ દૂર થાય છે. સાવધાની એક જ રાખવાની છે કે આપણું થિંકિંગ, આપણું ચિંતન મૂળની સાથે જોડાયેલું રહે. મૂળ ક્યાં ને આપણે ક્યાં, એવું થવું ન જોઈએ. જો મૂળની સાથે જોડાઈને આપણે કોઈ પણ નવું ચિંતન કરીએ, નવો આસ્પેક્ટ એમાં શોધી કાઢીએ, તો એની અંદર કશું જ ખોટું નથી. અને આટલું થયા પછી હવે આજે અનુપ્રેક્ષા કરાય છે ને, અનુપ્રેક્ષાની અંદર, અનુપ્રેક્ષા દ્વારા સત્યને આપણે આપણામાં કરીએ છીએ. આપણે ચાલુ ભાષામાં જેને બિલીફ કહીએ, પણ મૂળભૂત આપણી શ્રદ્ધા જે છે વધુ સઘન બને છે, વધુ સ્ટ્રોંગ બને છે, એમાં વધારે ડેપ્થ આવે છે. અને અનુપ્રેક્ષા દ્વારા અશાતા વેદનીય કર્મ દૂર થાય છે. આ એક બહુ જ નવો આસ્પેક્ટ, કારણ કે જ્યારે આપણે અનુપ્રેક્ષા કરીએ છીએ ત્યારે જ્ઞાનમય બનીએ છીએ, પ્રભુની વાણીમય બની જઈએ છીએ, વાણીમાં ડૂબી જઈએ છીએ. એટલે સ્વાધ્યાય જે છે, અનુપ્રેક્ષાત્મક સ્વાધ્યાય આપણો, એ પ્રભુના વચનો આપણને શાતા આપે છે. અને એ દરમિયાન આપણે કોઈને અશાતા આપતા નથી, અને પ્રભુના વચનોની અસર આપણા વિચારોમાં આવે, આપણી વાણીમાં આવે, અને ધીમે 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 આપણા વર્તનમાં આવે. એટલે પછી કોઈ પણ જીવાત્માને દુઃખી કરવાનો વિચાર તો આપણને આવશે જ નહીં. કદાચ કોઈ કારણસર કોઈની સાથે એવું વર્તન થઈ ગયું, એવું બિહેવ થઈ ગયું, મિસબિહેવ થઈ ગયું, તો તરત જ આપણે ક્ષમા માંગી લઈશું, આપણા હૃદયને આપણે નિર્મળ કરશું. એટલે એક શાતા વેદની. અને જુઓ, આપણા જીવનની અંદર, વર્તમાન જીવનની અંદર સૌથી વધારે જો કઈ આવશ્યકતા હોય આપણને, તો શાતા વેદની છે. શરીરની શાતા, મનની શાતા, આ કોરોના કાળની અંદર જોયું આપણે. જો શરીરની શાતા નહોતી તો ઘણો બધો પૈસો, ઘણા બધા સંબંધો કઈ કામ ન લાગે. અત્યારે આપણે જે પ્રિકોશન્સ લઈએ છીએ કોના માટે લઈએ છીએ? આપણા શરીરના માટે જ લઈએ છીએ, શરીરને સાતા આપવા માટે, શરીરને સાતામાં રાખવા માટે. એટલે શરીરની સાતા કેટલી મહત્વપૂર્ણ થઈ ગઈ આપણા માટે, આપણા જેવા લોકોના માટે. ગુજરાતીમાં તો કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. આપણું શરીર સ્વસ્થ છે અને આ અનુપ્રેક્ષાનું યોગદાન એની અંદર. અને ધીમે ધીમે આપણો આત્મા જે છે એ મુક્ત થવા તરફ આગળ વધે છે. પેલા પદાર્થોની આસક્તિમાંથી મુક્ત બનીએ, ડીપ એટેચમેન્ટમાંથી મુક્ત બનીએ, પછી ધીમે ધીમે એટેચમેન્ટ પણ ઓછું થતું જાય, પછી બીજા આગ્રહો બધા છૂટતા જાય, એમ કરતા કરતા મુક્તિ તરફની આપણી યાત્રા જે છે એ આગળ વધે છે. અને ત્યારબાદ આવે છે ધર્મકથા, વાચના પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા, જ્ઞાનને પ્રાપ્ત કરવાના આ માધ્યમો. ધર્મકથા એટલે જે મને જ્ઞાન મળ્યું હું બીજાની સાથે શેર કરું, કોઈ મને પૂછે તો હું મારા જ્ઞાનને શેર કરું. એનો અર્થ એ નહીં કે મને જ્ઞાન મળ્યું એટલે હું બધે પ્રદર્શન કરું, હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, નહીં. અરે પૂર્ણ જ્ઞાની સર્વજ્ઞ ભગવંતો પણ એવું કરતા નથી, એમને જઈને કોઈ પ્રશ્ન કરે તો જવાબ આપે. એટલે કુવા જેવા ચોક્કસ બનવું કે કોઈ ડોલ નાખે એમાં તો આપણે એને પાણી આપી દઈએ, આપણી પાસે જો જ્ઞાન હોય. અને એ પણ આ પ્રભુના વચનો છે, જ્ઞાની પુરુષોની વાણી છે, એમ કહીને આપણો પોતાનો કોઈ પણ અહંકાર, આપણો પોતાનો કોઈ કર્તૃત્વનો ભાવ એમાં જોડ્યા વગર, કર્તવ્યનો ભાવ, કર્તૃત્વ નહીં, આ મારું કર્તવ્ય છે, મને મળ્યું છે તો મારે શેર કરવું જોઈએ. પરિગ્રહ અને અપરિગ્રહ, અપરિગ્રહનો એક અર્થ થાય છે શેરિંગ એન્ડ કેરિંગ, તમે શેર કરો તમારી પાસે. એટલે એક નાની પુરુષે એની સરસ વ્યાખ્યા કરી છે, પરિમાણથી અધિકુ હોય તો તીર્થે જઈ વાવરો. તમારી પાસે સંપત્તિ વધારે આવી, ઇન્ટેલિજન્સ, બુદ્ધિની ડેવલપમેન્ટ વધારે થયું, તો બીજાઓને થોડુંક આપો. સારી જગ્યાએ તીર્થ એટલે સારી જગ્યા, એમાં જઈને એને વાવો, જેથી એ તમારા માટે પણ એક આનંદનું કારણ બને, ને જ્યાં એ ઉગે, જેનામાં એ ઉગે, એને પણ તૃપ્તિનો અહેસાસ થાય, કંઈક મેળવ્યાનો અહેસાસ થાય. એટલે ધર્મકથા, એટલે એટલા જ માટે ધર્મકથાનો આપણે ત્યાં એક મહિમા છે. ધર્મકથાનો અર્થ એ ન થાય કે ધર્મની વાર્તાઓ જ કરવી. હૃદયને સ્પર્શે, જેમાં આપણા કશાયો ઓછા થાય, ગુસ્સો, ઈર્ષ્યા, અહંકાર વગેરે, નેગેટિવિટી થોડીક રિડ્યુસ થાય, એ દરેક વાત ધર્મકથા છે. જેનાથી થાય એ ધર્મકથા છે. અને ધીમે 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 અશુભ કર્મો દૂર થશે. અને હજુ આપણી જે ભૂમિકા છે, ગૃહસ્થ જીવનની ભૂમિકા છે, એમાં આપણને શુભ કર્મોની જરૂર છે, પુણ્યની જરૂર છે, પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે. કારણ કે જ્યાં સુધી અલ્ટિમેટ ગોલ સુધી ન પહોંચીએ આપણે, તો આ જ શરીર જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ બનશે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે, કારણ કે અસ્વસ્થ શરીર મનને અસ્વસ્થ કરી દે છે. એટલે શાકા વેદનીયની કેટલી આપણને જરૂર છે, આના દ્વારા જે છે એ પૂરું થાય છે અને કુશળ કર્મોનું અર્જન થાય છે. શ્રુતની આરાધના, શ્રુતની આરાધના, જ્ઞાનની આરાધના, જ્ઞાનની ઉપાસના, વર્શિપિંગ ઓફ નોલેજ. હવે એ આરાધના, ઉપાસના કે આ વર્શિપિંગ, એ રિચ્યુઅલિસ્ટિક થોડીક આપણે કરીએ, એ સિમ્બોલાઇઝ કરે છે, એ સિમ્બોલિક છે. પણ મૂળભૂત રીતે તો શ્રુતની આરાધના એવી રીતે આપણે કરીએ કે આપણા અજ્ઞાનનો ક્ષય થાય, ઇગ્નોરન્સ જે છે એ આપણી દૂર થવી જોઈએ, અને થાય છે. એનાથી આ બધા પ્રોસેસથી અજ્ઞાન આપણું દૂર થાય. અજ્ઞાન દૂર થાય એટલે આપણું દુઃખ, આપણી પીડા, આપણી ચિંતા, આપણા પ્રોબ્લેમ્સ, આપણી એન્ઝાયટી, આ બધું ધીમે ધીમે રિડ્યુસ થતું જાય અને રિમૂવ થતું જાય. એને શાસ્ત્રોમાં ક્લેશનો ક્ષય કહ્યો છે. ભગવાન પતંજલિએ પણ યોગ સૂત્રની અંદર જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા ક્લેશોનો ક્ષય, ક્લેશોની હાનિ થવી જોઈએ, આપણી એન્ઝાયટી ઓછી થવી જોઈએ, આપણો ગુસ્સો ઓછો થવો જોઈએ, આપણો ઈગો એ ઓછો થવો જોઈએ. જ્ઞાનથી આ જ પ્રાપ્ત કરવાનું છે. અને ઈગોના માટે તો બહુ જ આપણે સજગ થવાની જરૂર છે. બહુ જ અલગ અલગ રીતે આપણો અહંકાર જે છે, આપણો ઈગો રિફ્લેક્ટ થાય છે. એટલે જ્ઞાનનો સૌથી મોટો ઉપયોગ આપણા માટે એ છે કે આપણો ઈગો દૂર થાય, અને એ દૂર થશે એટલે મનની એકાગ્રતા, મન એકાગ્ર બનશે. હવે થોડીક મનના વિશેની આપણે વાત કરીએ, કારણ કે એના આની અંદર મનની સાથે જોડાયેલા ચાર પોઈન્ટ અહીંયા આગળ જ્ઞાની પુરુષોએ જુદે જુદે ઠેકાણે મૂક્યા છે. આપણે એને ગ્રુપ કરીને, ક્લબિંગ કરીને આપણે એની વાત કરીએ કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે મનની એકાગ્રતા. તો ભગવાનને પૂછે છે કે પ્રભુ ભગવાન, મન જો એકાગ્ર બને તો શું થાય? મન જો ગુપ્ત બને, એટલે મનોગુપ્તિ શબ્દ છે આપણે ત્યાં, મને જો આપણે ગુપ્ત કરીએ, અહીંયા ગુપ્ત એટલે એને કઈ છુપાવી દેવાના અર્થમાં નથી, કન્સીલ કરી દેવાના અર્થમાં નથી, પણ જુદા અર્થમાં જે આપણે વાત કરીએ, મન સમાધારણા, મનની સમાધારણા, મન શાંત બને, અને એના દ્વારા ભીતરમાં જે સત્યનો અનુભવ થાય એનાથી શું થાય? આ ચાર પ્રક્રિયાઓ મનની સાથે જોડાયેલી છે. મન એકાગ્ર બને, મનોગુપ્તિ એટલે મનને જુદા જુદા, આપણું મન જે અનેક જગ્યાએ જાય છે, અનેક વાતોમાં જાય છે, ઘડીક અહીંયા, ઘડીક અહીંયા, ઘડીક અહીંયા, એને એક પદાર્થના ઉપર એકાગ્ર બનાવવું, એના માટે કોશિશ કરવી, પ્રયત્ન કરવો. એની શરૂઆત જે છે એ કોન્સન્ટ્રેશનથી, થોડાક આપણે કોન્સન્ટ્રેટ બનીએ. જ્ઞાની પુરુષોના વચનોને જ્યારે વાગોળીએ છીએ આપણે, ત્યારે આપણું કોન્સન્ટ્રેશન તરફની આપણી યાત્રા જે છે, ધ જર્ની ફોર કોન્સન્ટ્રેશન, એ આરંભ થાય છે. એકાગ્રતા તરફની આપણી યાત્રા, એની સાથે મનનો બહુ જ મોટો રોલ છે. એટલે મન ક્યાં ક્યાં જાય છે આપણું પેલા એ શોધી કાઢવું પડે આપણે. એટલે બહાર જતા મનને, અહીં તહીં જતા મનને થોડુંક આપણે ચેક કરવું પડે, નહીતર પછી આપણા માટે આપણું મન સ્થિર નથી રહેતું. એને જસ્ટિફાય કરવા માટે આપણે આનંદગંજીને કોટ કરી દઈએ, મનડું કિમહીન બાજે. હવે આનંદગંજી જેવા આવું કર્યું છે તો આપણું તો શું એની અંદર ક્લાસ છે. આપણું, આપણે બહુ જ ચાલાક છીએ. જે અનુકૂળ આવે એવા જ્ઞાની પુરુષોના વાક્યો આપણે કોટ કરી દઈએ. પેલા ઇંગ્લિશની અંદર એ કહેવત છે, મને એક્ઝેક્ટ વર્ડ ખબર નથી, એને ગુજરાતી રૂપાંતર ખબર છે, કે ક્યારેક શેતાન માણસ પણ બાઇબલને ટાંકતો હોય છે. એટલે આપણે આપણા મિસબિહેવને, આપણા પ્રમાદને, આપણા ઇગ્નરન્સને જસ્ટિફાય કરવા માટે જ્ઞાની પુરુષોના વચનો પણ ફોટ કરી દઈએ. એક આનંદગંજીએ કહ્યું છે, મંદડું ધીમહીને બાજે, જીમ જીમ જતન કરીને રાખવું, ધીમે ધીમે અળગવું થાય. પણ આનંદગંજીએ પછી એનો ઉપાય પણ બતાડ્યો છે. આપણે અહીંયા જ અટકી જઈએ છીએ, માની લઈએ ભાઈ આનંદગંજી આવું કીધું છે તો હવે હોય, હવે આનંદગંજી જેવા આવું કહેતા હોય તો આપણામાં તો હોય નહીં. મનને ક્યાં ક્યાં જાય છે મન શોધી કાઢો. દરેકનું મન એક જ જગ્યાએ જાય, એક જ દિશામાં જાય જરૂરી નથી. તમારા મનના પ્રોબ્લેમ તમારા છે, મારા મનના પ્રોબ્લેમ મારા છે. મારે શોધી કાઢવું પડે કે મારું મન ક્યાં ક્યાં ખેંચાય છે. એ આકર્ષણ અનુભવે છે, ટેમ્પટેશન અનુભવે છે, એમાંથી મારે મનને ત્યાંથી પાછું લઈ આવવાનું છે. કેશવ વિજયજી મહારાજ જે છે એ આના માટેનો ઉપાય બતાડે છે કે પહેલા તો તમે તમારા વિચારો, તમારી ઇન્દ્રિયો, એનું જે આકર્ષણ પદાર્થો પ્રત્યેનું છે, એ જે ખેંચાય છે, પ્રત્યારુત્રેન્દ્રિય વ્યૂહમ, એક પ્લાનિંગ કરો, મન ક્યાં જાય છે શોધી કાઢો, વિચારો ક્યાં જાય છે શોધી કાઢો, અને પછી એને સમાધાય મનોનિજમ, મનની સાથે કોપરેટ કરો, મનને શાંત કરો, અને એક નાના બાળકની જેમ પટાવીને એને અંદરમાં લઈ આવો. એટલે મન સમાધારણા, મનને સમાધાન, મનને શાંત કરવું, બહુ જ ટેકફુલી કરવું પડે. આ મન છે આપણું, પટાવવું પડે એને, અને એના દ્વારા ચિત્તનો નિરોધ, એટલે ચિત્તની અંદર અજ્ઞાનની જે વૃત્તિઓ છે આપણી, આપણી જે વૃત્તિઓ છે, આપણી જે ટેન્ડન્સી છે અજ્ઞાન માટેની, ખોટું કરવા માટેની, ખોટા પદાર્થો માટેની, આસક્તિ માટેની, અને આ પ્રક્રિયા પ્રારંભ થઈ એટલે જીવનમાં સંયમ આવશે. સમ્યગ યમ, યમ એટલે ડિસિપ્લિન, નિયમ. તમે આપણે આપણી જાતને ચેક કરીએ. ગુજરાતી ભાષાની અંદર ઘણા લોકો યમ નામ સાંભળીને પણ ગભરાઈ જતા હોય છે, કારણ કે યમ એટલે ગોડ ઓફ ડેથ, એને પણ યમ કહીએ છીએ. અહીંયા ડિસિપ્લિનના અર્થમાં છે. આમ પણ મૃત્યુનો વિચાર માણસને ડિસિપ્લિન કરી દે છે. અત્યારે જે પીરિયડમાંથી પસાર થયા, પોણા બે વર્ષનો ગાળો, શેનો ડર હતો આપણને? કદાચ માનો કે કોરોના થઈ જાય તો ડર શેનો હતો? મૃત્યુનો ડર હતો. અને મરી જવું ગમતું નથી, કારણ કે આ બધું છોડીને જવાનું, જવાનું છે, નક્કી છે, ખબર બી છે આપણને, પણ આપણે જવું નથી, અત્યારે જવું નથી. આવા બધા ઘણા બધા ભયો આપણા મનમાં આપણે પેદા કર્યા છે, આગ્રહો પેદા કર્યા છે. એટલે વૃત્તિઓનો નિરોધ કરીએ એટલે સમ્યગ યમ, આપણી જાતને આપણે ડિસિપ્લિન કરીએ. કોરોનાએ ભલભલાની ડિસિપ્લિન શીખવાડી દીધી. આપણે તો કોરોનાનો પાડ માનવો જોઈએ ક્યાં, જે આપણે કોઈ ન સમજાવી શક્યું, કોઈ આપણને ચેક ન કરી શક્યું. એક આ નાનકડા જંતુએ, નાનકડો જંતુ, એને આપણને જે છે રિસ્ટ્રિક્ટ કરી દીધા. સમ્યગ યમ એટલે સંયમ આવે, અને સંયમ આવે એટલે આશ્રયનો નિરોધ થાય. આ બધી પ્રક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે મેં તમને બે દિવસ પહેલા પણ કહ્યું હતું કે આની અંદર થોડાક રિપીટેશન્સ આવશે, પણ એ રિપીટેશનમાં પુરુષો જુદા જુદા એંગલથી કરે છે, એને વધારે સુદૃઢ બનાવવા માટે, વધારે સ્ટ્રોંગ રીતે આપણા મનમાં જચાવવા માટે, આપણી બુદ્ધિમાં ઉતારવા માટેનો એમનો આ એક પ્રયાસ છે એની અંદર. અને આશ્રવનો નિરોધ થાય, આશ્રવો ઓછા થાય. આશ્રવ એટલે આપણા જીવનમાં જે અશુભ તત્વોનો પ્રવાહ આવે છે, ખરાબ વિચારો આવે છે. ઘણી વખતે આપણે અહીંયા તો અમેરિકામાં તો તમને કદાચ શક્ય નહીં હોય, ઇન્ડિયામાં બહારનું ખુલ્લું રાખીને બેસો તો કોઈ બી ઘૂસી જાય અંદર. આપણે મનના દરવાજા કેટલા ખુલ્લા છે, ગમે તેવા વિચારો આવે, આપણને ખબર બી નથી કે મનમાં કેવા કેવા વિચારો આવે છે, અને મનમાં આવીને કોણ રહી જાય છે એ બી આપણને ખબર નથી. એટલે એના માટે આશ્રવ જે છે, આને આશ્રવ કહેવાય. વગર બોલાવે જે આવી જાય, આપણા ધ્યાન વગર જે આવી જાય, આપણે એના માટે કેર ન કરીએ કે કોણ આવે છે ને કોણ જાય છે. આપણું મન ધર્મશાળા જેવું થઈ ગયું છે, જૂના જમાનાની ધર્મશાળા. અત્યારની ધર્મશાળાઓ તો જે છે એ તમને આઈડી વગર દાખલ બી નથી થવા દેતી, પણ પહેલાના જમાનામાં તો કોઈ બી માણસ જાય ત્યાં આગળ સામાન મૂકી દે. કોઈ પણ વિચાર મનમાં કરીએ, એને સ્ટોર કરીએ, પેલા એની આઈડી પૂછવી જોઈએ કે આ વિચાર ક્યાંથી આવ્યો છે, એના રૂટ શું છે, એ બિલોંગ્સ કોને કરે છે. નેગેટિવિટીને બિલોંગ્સ કરે છે, બી કેરફુલ, આપણને હાર્મ કરી શકે, નુકસાન કરી શકે.
જાણ વગર તમારે ના થાય.
એટલે તપ જે છે એના માટે તપ, આશ્રમનો નિરોધ કરો તો અંદરમાં જે વિચારો આવી ગયેલા છે નવા વિચારોને તમે રોકી દીધા. અંદરમાં જે નેગેટિવિટી એક્યુમ્યુલેટ થઈ ગયેલી છે એનું શું, નવી નથી કરતા, ચલો એના માટે તપનો માર્ગ કે એને રિમૂવ કરવી છે, એને ખતમ કરવી છે, એને કાઢવી છે, તો તપનો માર્ગ. અને તપના માટે એક વ્યવદાન શબ્દ વાપરેલો છે, વોદાન. મૂળની અંદર વોદાન શબ્દ છે. વ્યવદાન એટલે કર્મોની નિર્જરા. તો એ વ્યવદાનથી શું થાય? પહેલા તો વ્યવદાનથી જે આપણે પહેલા ચિત્તના નિરોધની વાત કરી, મનને રોકવાની વાત કરી, આના દ્વારા પ્રવૃત્તિ આપણી એક્શન જે છે એક્શન ઓછા થાય. એક્શન ઓછા થશે એટલે રિએક્શન ઓછા થવાના જ છે. એક્શનને આપણે ચેક કરીએ અને કરતા પહેલા વિચારીએ કે હું આ શેના માટે કરું છું, જરૂરી છે કરવાનું? અત્યારે ઇન્ડિયાની અંદર એક સૂચના સતત આપવામાં આવતી હતી, હમણાં કોરોના કાળમાં, બહુ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. ત્યાં તો તમે લોકો સેલ્ફ ડિસિપ્લિન છો એટલે એવી સૂચનાઓ તમને નથી આપવામાં આવતી. અહીંના લોકો જે છે થોડા ઓવર કોન્ફિડન્સ છે એટલે સતત સૂચના આપવી પડે છે. કર્મની નિર્જરા જે છે, પ્રવૃત્તિનો નિરોધ. એક કવિએ એક જુદા સંદર્ભમાં વાત કરી છે, એને એમ કહ્યું, આ જ વાતને એને થોડીક અલગ ગંતી સમજાવી કે મન જાય તો જાને દે, મત જાને દે શરીર. કદાચ વિચારો ક્યાંક અશુભમાં જતા રહે પણ શરીરને ન જવા દો, પ્રવૃત્તિમાં અશુભ તત્વ ન લાવો. એટલું તો ચેક કરો, મન જાય તો જાને દે, મત જાને દે શરીર. કેમ? બિના પણછકી કામથી કહાં લગે ગો તીર. જૂના જમાનાની અંદર ધનુષ અને બાણ, હવે ધનુષના ઉપર દોરી ચઢાવેલી ન હોય તો તીર જાય ક્યાં? જઈ જ ન શકે. એટલે કદાચ તમે બોડીને ચેક કરશો, ઇન્દ્રિયોને ચેક કરશો તો ધીમે 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 મન શાંત થઈ જશે. શરૂઆતમાં મન આગ્રહ કરશે. એટલે અહીંયા વ્યવદાન દ્વારા તપનો રોલ જ એ છે. તપ આપણે બધી વખતે મનથી કરતા નથી, માનસિક કરતા નથી. શા માટે પર્યુષણના દિવસોની અંદર જાત જાતની તપશ્ચર્યા કરવાનું કહ્યું? લોકો કરતા પણ હોય છે અને ક્યારેક આપણને એવું બી લાગે કે આ શરીરને સતાવવાનો શું અર્થ છે? બુદ્ધિથી વિચારીએ તેવું આપણે વિચારીએ પણ નહીં. એનો એક મોટો રોલ છે. આપણે ઉપવાસની વાત કરતા હતા. અત્યારના સાયન્ટિસ્ટો, ફિઝિયોથેરાપિસ્ટો અને હેલ્થના માટેના કોશિયસ લોકો જે છે એ થોડાક થોડાક અંતરે ખાવાનું છોડવું, ગેપ રાખીને ખાવું, આની વાત કરતા થઈ ગયા. એ હેલ્થના માટે જરૂરી છે. તો આપણા જ્ઞાની પુરુષોએ જે છે એ ટીવીઆરની વાત કરી કે ચોવીઆરની વાત કરી કે એકાસનાની વાત કરી કે વ્યાસનાની વાત કરી, એ શું હતું? આ જ વાત હતી. સત્ય કોઈ પણ કાળમાં સત્ય બનીને જ બહાર આવે છે. એનીવે, આ તપશ્ચર્યા જે છે, પ્રવૃત્તિનો નિરોધ, પ્રવૃત્તિમાંથી અશુભ તત્વને ઓછું કરી દઈએ, અલ્ટિમેટલી બધા જ દુઃખોથી મુક્તિ મળી જશે. વ્યવદાન એટલે વોદાનથી બધા જ દુઃખોથી મુક્તિ. ટેકનિકલી વ્યવદાનની પ્રક્રિયા શુક્લ ધ્યાનના ત્રીજા પાયાની અંદર, ત્રીજામાંથી ચોથા પાયામાં જ્યારે જાય આત્મા, ત્યારે ત્યાં આગળ વિપરત ક્રિયા નિવૃત્તિ, આ ટેકનિકલ શબ્દ છે, ટેકનિકલ સબ્જેક્ટ છે, ત્યારે થાય છે. કારણ કે કાયાની સાથે શ્વાસોશ્વાસ જોડાયેલા છે અને શ્વાસોશ્વાસ તો સૂક્ષ્મ શ્વાસોશ્વાસ, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી રહેવાના છે. એટલે ઊંડાણથી વોદાનની પ્રક્રિયા ત્યાં થાય છે. પણ વોદાનને આપણે કર્મોની નિર્જરાના સંદર્ભમાં આપણે સમજવું જોઈએ અને આપણે એના માટે પ્રવૃત્તિને ચેક કરીએ. એટલે જેને કાયગુપ્તિ કહીએ, કાયગુપ્તિ, કાયાને જે છે અશુભ તત્વો તરફ જતા આપણે રોકીએ. તો કાયાને રોકવા માટે કેવી રીતે રોકી શકાય કાયાને? તો કાયાને રોકવા માટે સુખોની સ્પૃહાનો ત્યાગ કરવો પડે, ફિઝિકલ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે. આપણે ત્યાં ત્રણ ગારવની વાત કરવામાં આવે છે, રસ ગારવ, રિદ્ધિ ગારવ, સાતા ગારવ. ત્રણ ગારવ. ગારવ એટલે વૃદ્ધિ, આસક્તિ. આપણને આસક્ત કોણ બનાવે છે? આપણા મનમાં માત્ર એટેચમેન્ટ નહીં, એક ઇન્ફેચ્યુએશનનું સ્ટેટ કોણ લાવે છે? ત્યાં ગારો, રસ ગારો, રિદ્ધિ ગારો, શાતા ગારો. એટલે સુખોની સ્પૃહા એનો ત્યાગ કરો. સુખ તમારી પાસે હોય તમે એમાંથી પસાર થઈ જાઓ, સ્પૃહા નહીં. સ્પૃહા જે છે લોંગિંગ, એક ઈચ્છાથી નાની વસ્તુ છે, આપણી નીડ છે, વી વોન્ટ સમથિંગ, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, પણ વી લોંગિંગ ફોર સમથિંગ, એ સ્પૃહા છે. બધા જ દુઃખોનો મૂળ તૃષ્ણા છે, સ્પૃહા છે. અવેક્ષા અણાનંદો આગમોમાં કહ્યું છે, અપેક્ષા એ તમામ દુઃખોનું મૂળ છે. તમે એક્સપેક્ટેશન ઓછી કરો, રિડ્યુસ યોર એક્સપેક્ટેશન. સ્પૃહા એટલે એક્સપેક્ટેશન, સ્ટ્રોંગ એક્સપેક્ટેશન્સ, એને સ્પૃહા કહીએ છીએ. અને આપણને અનુભવ છે, જ્યારે જ્યારે આપણે સ્ટ્રોંગ એક્સપેક્ટેશન ઓછી કરી છે, ત્યારે આપણું મન શાંત થયેલું છે, આપણું બોડી પણ જે છે એ શાંત બન્યું છે. એટલે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની પ્રોસેસ આપણે કરવી પડે. રસ ગારો, ટેસ્ટ સીમિત કરી દો. પર્યુષણના દિવસોની અંદર બીજી કોઈ તપશ્ચર્યા ન કરી શકીએ આપણે, પણ આપણા ટેસ્ટને રિડ્યુસ કરી શકીએ. જાત જાતના પદાર્થો ખાવાના નહીં, દ્રવ્યનું નિયમન, આટલા જ પદાર્થો, બે કે ત્રણ પદાર્થો, એને રસનું નિયમન. પર્યુષણના દિવસોમાં ઓછું ખાઈએ, સીમિત પદાર્થો ખાઈએ, એ પણ તપશ્ચર્યા છે. એને આપણે ત્યાં 12 પ્રકારના તપની અંદર જે એક્સટર્નલ ઓસ્ટિરિટી, બાહ્ય તપ બતાવવામાં આવેલા છે, એમાં એનો સમાવેશ કરેલો છે. મૂળ વસ્તુ એક જ છે કે તમારી બોડી જે છે, શરીર જે કમ્ફર્ટ જોઈએ છે, તો મિનિમમ કમ્ફર્ટ સુધી સીમિત થઈ જાઓ. મેક્સિમમ કમ્ફર્ટ ઝોનમાં મારે જીવવું છે તો સાધનાના માર્ગે જઈ નહીં શકાય. સાધનાનો માર્ગ થોડુંક તો તકલીફ, થોડુંક દુઃખ, થોડીક પીડા, એમાંથી પસાર થવું જ પડશે. અને જ્યારે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ છીએ, રસ ગારો, રિદ્ધિ ગારો, પ્રોસ્પેરિટી, એફ્લુઅન્સ, એના માટેની આપણી આસક્તિ, મને તો આ જોઈએ, આવું કમ્ફર્ટ હોય તો જ આપણે તો રહી શકીએ, જીવી શકીએ. આપણને કમ્ફર્ટની આદત પડી ગઈ છે, આપણે આપણી જાતને કમ્ફર્ટની આદત પાડી દીધી છે. શાતા ગારો, બધું જ સુખશીલતા સાથે શરીરને સાચવીને, શરીરને જરા પણ પીડા ન થાય એવું જ જીવન આપણે તો જોઈએ. અને જો એવી આદત પડી ગઈ અને ક્યારેક એવી પરિસ્થિતિ પેદા થઈ, થોડાક દુઃખને ફેસ કરવું પડ્યું, એ વખતે કરી નહીં શકીએ, સામાન્ય દુઃખને પણ ફેસ કરી નહીં શકીએ, અરે એક માસ્ક બાંધવાનું આવ્યું, મોઢું બાંધવાનું આવ્યું, તો લોકો અકળાઈ જાય છે કે નહીં, હાઉ યુ કેન ડિક્ટેટ અસ વેરિંગ ધ માસ્ક. આટલું પણ આપણે કોઈની કોઈ નિયમને એકોમોડેટ કરી શકતા નથી કે એડોપ્ટ કરી શકતા નથી, માત્ર આપણું ધાર્યું થવું જોઈએ. આજે વૃદ્ધિ ગારવ, સ્પૃહાનો ત્યાગ જો કરશું તો આ બધામાંથી ધીમે ધીમે આપણે બહાર આવીશું, મન શાંત થઈ જશે, હૃદય શાંત થઈ જશે, મનનો શોક દૂર થશે, પીડા દૂર થશે, કમ્પ્લેનિંગ નેચર જતો રહેશે. સ્પૃહાનો ત્યાગ કરશો એટલે કમ્પ્લેન રહેશે જ નહીં. ઘણા લોકોને કમ્પ્લેન કરવાની આદત હોય છે, પણ જો એ લોકો જે કમ્પ્લેન કરે છે ને, કમ્પ્લેન શબ્દને થોડુંક આપણે જુદી રીતે જોઈએ, કમ્પ્લેન વે, કમ્પ્લેન ના કરો, તમે આવો પ્લેન વે ની અંદર, એકદમ સાદગી સાથે આવો, જે છે એનો સ્વીકાર કરી લો, કમ્પ્લેન રહેશે જ નહીં. કમ ઇન પ્લેન વે, આપણા મનને આપણે સમજાવવાનું, જ્યારે મન કમ્પ્લેન કરવા તૈયાર થાય, કામ ડાઉન, પહેલા તેને કામ ડાઉન કરો, અને પછી પ્લેન વે ની અંદર જે કહેવું હોય એ કહી દો. સ્ટ્રોંગ એટીટ્યુડ, એનાથી બચો. સ્ટ્રોંગ એટીટ્યુડથી બચશું તો મન સંતપ્ત નહીં રહે, મનમાં એન્ઝાયટી નહીં રહે, મન અશાંત નહીં બને. અને ધીમે 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 આપણી મૂળતા જે છે, જે આપણા સંયમને ડિસ્ટર્બ કરે છે, આપણી ડિસિપ્લિનરી જે વ્યવસ્થા છે આપણે બનાવી છે, આપણો ડિસિપ્લિનરી એટીટ્યુડ એને ડિસ્ટર્બ કરે છે, એ ઓછું થઈ જશે. આ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા આગળ સમાપ્ત કરીએ. આના પછી કેટલીક વાતો સાધુ ભગવંતો માટેની જ છે. માંડલીની જે વ્યવસ્થા છે, પ્રત્યાખ્યાનની જે વાત છે, એ પ્રત્યાખ્યાનની વાત પચકખાંડ તરીકે સામાન્ય રીતે આપણને લાગુ પડે છે. બાકી મોટા ભાગના સંબંધો એને એ સાધુ ભગવંતોની જે દિનચર્યા જીવનચર્યા એની સાથે સંબંધિત છે, એટલે આપણે એને ગ્રુપમાં એ રીતે મેન્શન કરશું. અને આપણને જે વસ્તુઓ ડાયરેક્ટલી સ્પર્શે છે, જેમાંથી આપણે કંઈક ગ્રહણ કરી શકીએ, એની વાત હવે પછીના આપણા સ્વાધ્યાયમાં આપણે કરશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ તુકડમ.